રાજમાતા તરીકે રાજ્યાભિષેકના પર્વ ઉપર કૌશલ્યામાં સર્વને આજ્ઞા કરી રહ્યા છે, આટલું કરી દો, આટલું તૈયાર કરો, આના માટે જાઓ એમ કરીને. હવે ગ્રામ દેવતાને પૂજન કર્યું, દેવોનું પૂજન કર્યું, ત્યાર પછી એમને યોગ્ય જે કંઈ અર્પણ કરવાનું હોય એ નૈવેદ્ય, અહીંયા બલિભાગ કહ્યું, એનો બીજો અર્થ છે નૈવેદ્ય, જેને જે ભોગ ધરાવવાનો હોય એને નૈવેદ્ય પણ કહેવાય, બલિદાન પણ કહેવાય. એમ જે બીજી હોય રામ કલ્યાણ, જે કોઈ પણ રીતે રામનું કલ્યાણ થાય એ પ્રમાણે જે કંઈ કરવા જેવું લાગે અને જે કોઈને સૂઝે પોતાના મનની અંદર અને કદાચ ભૂલમાં રહી ગયું હોય અને કોઈને યાદ આવી ગયું તો તે પણ કરી લેજો. જે બીજી હોય રામ જે કંઈ રીતે આજ્ઞા આપવામાં કંઈ ચૂક થઈ ગયું હોય, બાકી રહી જતું હોય ભૂલથી અને બીજા કોઈને યાદ આવે તો પણ કરી લેજો, કરી નાખજો નહીં, કરી લેજો. જય બીજી હોય રામ કલ્યાણ, દેહ દયા કરી. હે વિપ્રો, હે દેવતાઓ, મારા રામનું જે પ્રમાણે કલ્યાણ થાય એ પ્રકારે તમે એને વરદાન આપો, આશીષ આપો. આમ બહેનો પણ ત્રિવર્ગ પણ સુંદર કંઠથી જે અવસર છે એ પર્વના ગીતો પણ એમણે ગાવા માંડ્યા. ચંદ્ર જેવા જેનું મુખ છે અને મૃગ સાવક નહીં, હરણના નાના બચ્ચાની જેવી આંખો હોય એવી આંખો વાળા રામ રાજ અભિષેક હિત બેગી અભિષેક સુની હિ હરસે નર નારી. જેની આંખમાં મૃગ જેવી સૌમ્યતા હોય, જેના કંઠમાં કોયલ જેવી મધુરતા હોય, એ જ અવસરના ગીતો ગાઈ શકે, બીજા બધા ના ગાઈ શકે. કોઈ પણ રચના, ભજન, ગીત ગમે એટલું સુંદર હોય પણ ગાવાનો કંઠ ન હોય તો એમાં રસ નથી. ઘણી વાર જોયું છે એ ગીતમાં કે રચનામાં કઈ શબ્દોમાં કઈ અંદર માલ ન હોય પણ એને રજૂ કરનાર, એ રજૂ કરનારની મૌલિકતા એને ક્યાંય ક્યાંય ઊંચે મૂકી દે, ઘણું ઊંચે લઈ જાય. એટલે કોકિલબાઈની સાવક નહીં ગીત એ જ ગાઈ શકે. ભગવાનની ભગવાનમાં કોની દ્રષ્ટિ પહોંચે કે જેની મૃગના હરણ જેવી, નાના બાળકના જેવી, બચ્ચા જેવી સૌમ્યતા છે, એ જ ભગવાનના આ પર્વના ગીત ગાઈ શકે. અને એમ કહ્યું કે રામરાજ અભિષેક સુની હી હરસી. બસ પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો હોય, સાગરની અંદર ભરતીના મોજામ જબરજસ્ત ઉછળતા હોય, એમ આખા અયોધ્યાની અંદર હિયહર ખેવું, દરેકના હૈયા હિલોળે ચડ્યા છે સાગરની માફક. સ્ત્રી પુરુષ સૌ ભગવાનના આ રાજ્યાભિષેકના ઉત્સવ પર્વની અંદર આનંદ મગ્ન છે. દરેકે પોતપોતાની રીતે ઘર આંગણા સજાવવા માંડ્યા. એટલું જ નહીં, પોતાની જાતને પણ સજાવવી પડે ને, જેવો અવસર જેવું પર્વ હોય વ્યવસ્થિત તો થવું જ પડે. દિવાળી છે, બેસતું વર્ષ આવ્યું છે, સારા સારા નવા નવા કપડાં પહેરે, પણ તો ગરીબ શું કરે, જે હોય એને ધોઈને પહેરે, ફાટેલું હોય તો કેમ, કે કાલે દિવાળી છે. એક ઉમંગ અવસરનો એનો ઉત્સાહ, ગરીબમાં ગરીબ માણસને પણ એનો ઉત્સાહ હોય કાલે દિવાળી, અને ધોવું તો પડે, ધોઈને જ પહેરાય. ભલે નાનામાં નાનો બાળક, નાનો માણસ હોય, કદાચ ફાટલા હોય તો કે ના ના લાવ, એને સંધાવી લઉં કે સાંધી લઉં, કાલે દિવાળી. એ જે પોતપોતાની ક્ષમતા, પોતાની સ્થિતિ પ્રમાણે એ પોતાનો આનંદ વ્યક્ત કરવા માટે એ સક્ષમ તૈયાર થતો હોય છે. લગે સુમંગલ સજન સબ, પરમ મંગળ થાય, સુમંગલ થાય, સારામાં સારું. મંગલ તો બરું બરાબર છે, પણ શું એનો ઉપસર્ગ છે? સુમંગલ, માત્ર મંગલ નહીં, પરમ સુમંગલ. પ્ર અને સુ એ બે ઉપસર્ગ છે, અને એ શબ્દની શક્તિ વધારી દે, શબ્દની અંદર ઘણો બધો ઉમેરો કરી નાખે. જેમ મીડા હોય પણ એકડો ન હોય તો, એકડો મુકાય એટલે એની કિંમત વધી જાય પછી. એમ કોઈ પણ ઉપમા આપ્યું હોય પણ ઉપમાની આગળ ઉપસર્ગ મુકાય ને એટલે એની કિંમત વધી જાય. મંગલ નહીં, સુમંગલ. લગે સુમંગલ સજન સબ, બધાએ, દરેકે દરેક, જે જેના જેની ઝૂંપડી હશે તો ઝૂંપડીને શણગારી હશે, તોરણ બાંધ્યું હશે, જેનો સરસ ઘર મકાન સારો બંગલો હશે તેની ઉપર વીજળીના તોરણો લટકાવ્યા હશે. કંઈક પણ મારે કરવું છે મારા રામની નો આજે રાજ્યાભિષેક, મારા ભગવાન આજે રામરાજ સ્થપાવાનું. એટલે ભગવાન રામને પ્રત્યે એક રાજકુમાર તરીકે નહીં પણ દરેક વ્યક્તિના હૃદયમાં વસેલ એ ભગવાન, એ રામને માટે લગે સજન સુમંગલ સબ, અને બધા કોઈ બાકી નહીં. વિધિ અનુકૂળ વિચાર, જે વિધિ વિધાન હોય, જે વ્યવહાર કરવાનો હોય, એ અતિરેક ન થઈ જાય, કે કંઈક ખોટું ન થઈ જાય, ઉણપ ન રહી જાય. વિધિ અનુકૂળ વિચાર વિચારીને પાછમાં ગમે તેમાં તોરણ બાંધી દીધા ને ગમે તેમ ઊભું કરી દીધું એવું નહીં. જે વિધિ વિધાન હોય, તોરણ આસોપાલોના બંધાય, લીમડાના બંધાય, પછી વરખડાના પાપાના તોરણના બંધી જાય. વિધિ અનુકૂળ કલશ સજાવવાનો હોય તો નાગરવેલના જ પાન મુકાય, અથવા આંબાના પાન મુકાય, ક્યાં તો આસોપાલોના પાન મુકાય, પછી એ વગરના બીજા મૂકીએ તો એ વિધિ વિધાન પ્રમાણે ન કહેવાય. માટે કહ્યું વિધિ અનુકૂળ. વિધિની જે કંઈ રચના છે એને આદેશ છે એ પ્રમાણે અનુકૂળ વિચારીને જેમ આવ્યું તેમ આડેધડ કરી નાખ્યું. કેળના થાંભલા રોપી શકાય, આસોપાલોના ડાળ લાવીને કાપીને બાંધી શકાય, તો પછી બાવળિયાને ઊભા કરી શકાય ઘરે. વિધિ અનુકૂળ જે જેને જે રીતે શોભે એ રીતે દરેકે પોતપોતાની સમજણ પ્રમાણે સજાવી. સબ સબ નર નાહ વસિષ્ઠ, પછીથી કુલગુરુ છે ને, ઘરમાં અવસર હોય ત્યારે ગોર મહારાજને પહેલા બોલાવવા પડે, એનું મુહૂર્ત કઢાવે, દિવસ તિથિ મુહૂર્ત સુધી સમય બરાબર કાઢી અને કહું હવે શું કરીએ, આજ્ઞા લેખવાની ગોર મહારાજની નહીં, કુલપુરોહિતની. એને કુલપુરોહિત કહેવાય. તબ નર નાહ વસિષ્ઠ બોલાય, વસિષ્ઠ મહારાજને હવે કુલપુરોહિત તરીકે, કુલગુરુ તરીકે બોલાય. અને કહ્યું જાઓ, આજ્ઞા શું? એમણે પોતાની રજૂઆત કરી કે આપ ગુરુ મહારાજ કુલગુરુ છો, પુરોહિત છો, રામને જે કંઈ કહેવાનું હોય, જે આદેશ કે આજ્ઞા આપવાની હોય એ પ્રમાણે જઈ આપ જ બધું સંભાળી લો, કુલગુરુ જઈને વિધિ વિધાન કરાવડાવે, જે કઈ સમય હોય એ સમયનો આદેશ પણ કુલગુરુ કુલપુરોહિત આપે. એટલે મહારાજ દશરથજીએ કહ્યું કે આપ પધારો અને રામધામ જ્યાં રામનો નિવાસ છે ત્યાં ગાડી જે કંઈ સમજાવવાનું હોય, કે ભાઈ આવતીકાલે લગ્ન છે, ઉપવાસ કરવાનો, હવે તો ઉપવાસ ક્યાં રહ્યો છે, તો પહેલાં તો ઉપવાસ કરવો પડે, જ્યાં સુધી પરણીને ન આવે ત્યાં સુધી ઉપવાસ, મહેરામાંથી છૂટા પડ્યા પછી આવે ત્યાર પછી જ પહેલું બે સાથે બેસાડીને જમાડે, અને એનું પણ મહત્વ બીજા અમુક પોતાના સ્વજનોને તે વખતે સાથે બેસાડવાનું, એક ઉપવાસ કર્યો. તો એમ જે કંઈ વિધિ જે કંઈ કરવાનું હોય એની સૂચનાઓ, કે રાજ્યાભિષેક છે એટલે કે રાત્રે સ્નાન કરી, આટલી માળા, આટલું જપ, આટલું ધ્યાન કરી, અને ભોંય ઉપર પથારી પાથરીને, દર્ભની પથારી પાથરીને સુવાનું. રાજા થવા જાઓ છો, છત્ર પલંગ તો ભલે મળશે, પણ જે સિંહાસન ઉપર બેસવા જાઓ છો એ દર્ભ જેવું છે. કાંટાળો તાજ પહેરવાનો છે. એટલે રાજ્યાભિષેકના અગાઉ એક રાત્રિ દર્ભાસન પર સૂવું પડે, સવારે વહેલા ઉઠવું પડે, જે કંઈ વિધાન હોય એ સ્નાન ધ્યાન કરી પૂજન કરી અને બધું છે એ પ્રમાણે આ બધી સૂચનાઓ તમે જઈને આપ જ આપો જે કંઈ કરવાનું હોય, અને ત્યાર પછીથી આગળની વિધિ કરતા કે છે. મહારાજ દશરથજી આ પ્રમાણે કુલગુરુને મોકલ્યા અને ખબર પડી રામને કે આપના આંગણે, આપના દ્વારે કુલગુરુ ગુરુ મહારાજ આવી રહ્યા છે એમ ભગવાને સાંભળ્યું. ત્યારે ખબર પડી કે આવ્યા છે, છેક દોડતા પ્રવેશ દ્વારે પહોંચી ગયા, હે ગુરુ મહારાજ આવી રહ્યા છે, આવશે હવે બેસો ને, એમ ગોર મહારાજ આવે છે, આવશે બેસો, આવે એટલે કે બેસો, બધા બેઠા હોય ને ખુરશી ખાલી હોય ને આવે નીચે બેહાડે એ નીચે બેહો. બ્રાહ્મણને લગભગ પણ કુલગુરુ છે એનું અપમાન ન, એને આદરપૂર્વક આસન આપીને બેસા. જુઓ ભગવાન પોતે સ્વયં છે, છતાંય કુલગુરુને આવી રહ્યા છે એવા સમાચાર સાંભળતાની સાથે દ્વાર આઈ ખબર પડી, એની સાથે છેક પ્રવેશ દ્વારે પહોંચી ગયા અને આઈ પદ ના એવું પ્રણામ કર્યા, માથું ચરણમાં મૂકી દીધું, ચરણ વંદના. તમે એટલા મોટા થવા જઈએ તો પણ વિવેક અને વ્યવહાર ચૂકાય નહીં, એ જ પોતાના જીવનની અંદર રામ રાજ્ય સંપાદન કરી શકે. જેને જેટલો આદર આપવાનો હોય, જેની સાથે જેટલો વિવેક રાખવાનો હોય એટલો રાખી શકે, એ જ પોતાના જીવનની અંદર સફળ થઈ શકે. સ્વાભાવિક છે, ભગવાને વશિષ્ઠ મહારાજને આદર આપ્યો તો એવો જ સદભાવ, કુલગુરુ હોવા છતાંય વરિષ્ઠ છે છતાં એટલો જ આદર, કે આ હજુ યુવાન જ છે, રાજકુમાર છે, છતાં આટલો વ્યવહાર ને આટલો આદર આપે છે, આટલો નમ્ર ને વિવેકી છે, એક અહોભાવ જાગૃત થાય. તમે જેવો વ્યવહાર કરશો એવી છાપ સામા માણસના મગજમાં તમે ઊભી કરી શકશો, અને જે માણસ જ્યારે મળે ને એની પહેલી જે છાપ પડી જાય ને એ છાપ કાયમ નીકળે. ક્યાં આવું છે, પેલું અંગ્રેજીમાં કહે છે ને, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. મને ઘણી વાર એવું બને, એવા પ્રસંગ જો ન સાચવી લઈએ ને, અને જો એ એક છાપ પડી ગઈ એ કાયમ માટે નહીં, એ ભૂસાય નહીં જલ્દી, રામ વ્યવહારને પણ લક્ષ્યમાં રાખીને વશિષ્ઠજી મહારાજ કુલગુરુ છે, પોતે યુવરાજ છે, યુવાન છે, રાજકુમાર છે, છતાંય કોઈ પણ જાતનો તોછડો વર્તાવ નહીં, બિલકુલ શાંત. અને જેને સત્તા મળવાની હોય ને એનો વ્યવહાર પણ કેવો છે પહેલો જોઈ લેવો પડે. ક્યાં જઈને ચૂંટાઈને ખુરશી બેસે, આપણી સાથે કેવું વર્તન રાખશે. એટલે દ્વાર આઈ પદના, દ્વારે આવીને ગુરુ મહારાજની ચરણ વંદના કરે.